એક વાત ઉપર ધ્યાન ખેંચું, આપણે સાતમા પદમાં પ્રવેશ કરીએ છીએ. છઠ્ઠું પદ આપણે કાલે વાંચ્યું, ગાયું, ચર્ચ્યું. પ્રેમાનંદ સ્વામી મસ્તકથી ભગવાનના સ્વરૂપનું વર્ણન કરતા આવે છે, પણ પાંચમા પદના એન્ડમાં સ્વામી ઉદરે પહોંચ્યા. પાંચમા પદની છેલ્લી કડી, વાલા તારું ઉદર અતિ રસરૂપ શીતળ સદા નાથજી, એ ભગવાન તમારું ઉદર બહુ શીતળ છે, સદાયને માટે અતિ રસરૂપ છે. આવો વરા પ્રેમ સખીના પ્રાણ મળો ભરી બાથજી, એ પાંચમા પદની છેલ્લી કડી. પછી છઠ્ઠા પદમાં પ્રવેશ કર્યો ત્યારે એક છઠ્ઠું પદ એવું છે કે એમાં જે ક્રમથી સ્વામી વર્ણન કરતા આવતા હતા એ બધું પડ્યું મૂકી અને સહજ સ્વભાવે વાલા તારી મૂર્તિ અતિ રસરૂપ રસિક જોઈને જીવે, વાલા એ રસના ચાખણહાર છાશ તે નવો પીવે, મારે સુખ સતત તમે શામ મોહન મન ભાવતા, મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા. આવી રીતે ત્યાં તિલચિન કે ક્રમશ મૂર્તિનું વર્ણન આવતું હતું એ છઠ્ઠા પદમાં નથી. સાતમા પદમાં આરંભ કર્યો તો ફરી વાર ઉદરથી પાછું ઉપાડ્યું કે વાલા તારું રૂપ અનુપમ નાથ ઉદર શોભા ગણી રે. તમે કહેશો એમ કેમ કર્યું, તો એટલી તો તમને ખબર છે ને કે ઉદર છે એ શરીરનો મધ્ય ભાગ છે, બહુ લાંબો રન કાપવો હોય ને ત્યારે વચ્ચે આરામ કરવો જોઈએ. રેમાનંદ સ્વામી મસ્તકથી નીચે વર્ણન કરતા 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 આવ્યા, ભગવાનના ઉદરે આવ્યા ત્યારે વર્ણનનો વિરામ આવ્યો અને એક પદ ભગવાનનું મહાત્માનું અને પોતાના ઉમળકાનું છઠ્ઠું પદ ગાયું. વળી પાછું ઉદરથી શરૂ કર્યું કે ઉદરે શોભા ઘણી રે, એટલે ઉદરનું બે વાર વર્ણન આવ્યું, પંચમ પદના એન્ડમાં અને સપ્તમ પદના પ્રારંભમાં. વાલા તારું રૂપ અનુપમ નાથ ઉદર શોભા ઘણી, એટલું બધું ઉદર શોભાયમાન છે શોભા કઈ થોડી ઘણી નથી કે છે, શેની શોભા છે? કે તમારા ઉદરની, એમાં સરસ મજાની ત્રિવળી પડે છે, વળી એટલે વળ. પેટે ભગવાનને ત્રણ વળ પડતા હતા, એને ત્રિવળી કહેવામાં આવે છે. ત્રિવળી જોવું સુંદર છેલ, આવોને ઓરા અમો ભણી રે. કાલ અમારા સંત આવીને કે સ્વામી છેલ એટલે શું? મેં કીધું બેટરી પૂરી. મને કે એવું ન હોય. મને મેં કીધું ક્યાં લખ્યું છે? તો કે નથી પદમાં આવતું. મેં કીધું એ તો ભગવાનનું નામ છે. મને કે છેલ? મેં કીધું હા, બહુ શોખીન માણા હોય ને છેલ કહેવાય, રંગીલો. ત્રિવળી જોવું સુંદર છેલ, સુંદર છેલ અતિશય મોજીલા, આવો ને ઓરા અમો ભણી રે લોલ. અમુક માણસ હોય બહુ આનંદી હોય, મોજીલા, સમજે? અને અમુક ફાકી ગયેલા ફેફડા જેવા હોય. તમે જયારે જોવો તો મોઢું ચડાવીને બેઠો હોય, કહટાણ્યા જ કરતો હોય, કહટાણ્યા. અમુક આનંદમાં જ રે કે હું લઈને આવ્યા હતા, હું લઈને જવાનું. હે ભક્તિ કરો, સત્સંગ કરો. અમુક ના તમે જો હિસા જ કરતા હોય, એ મજામાં જ હોય. તમે ત્યારે પૂછો આનંદમાં જ. અને એ આપણા હાથની વાત છે. ભગવાન સંભાળવાન, આનંદમાં રહેવું, અહોહપણું રાખવું, એ આપણું રાખ્યું રહે છે. કોઈ એવું માનતા નહીં કે ન રહે, એમ નથી રહેતું. એટલું આપણામાં અજ્ઞાનતા છે, બીજું કાંઈ નથી. એક માણસ બહુ ગરીબ બિચારો, કાંઈ ધંધો નહીં, પણ આનંદમાં બહુ રહે, સમજણી બહુ સારી. આમ તો સામાન્ય સ્થિતિ, નાનું એવું ઘર, નજીવી આવક, ઠીક વ્યવહાર ધંધા પાણી હાલે, પણ એને કોઈ દી શોખ નહીં કોઈ વાતનો. તમે એક જણાએ પૂછ્યું કે તમારી પાસે કાંઈ નહીં, આ નાનું એવું ઘર, નહીં જેવી આવક, અને પણ જ્યારે પૂછીએ તમને ત્યારે તમારો પડકારો બહુ જોરદાર હોય ને, તમે આનંદમાં હોય, એનું કારણ? તો કે એનું કારણ બીજું કાંઈ નહીં. તો કા? તો કે હું એમ માનું છું કે આ બધી ફેક્ટરીઓ ને ધંધા ને બધું આપણું જ હાલે છે. તો પછી તમે ક્યારેક ને ખબર કાઢવા બીજું ના રે, ના બધું હાંપી દીધું લોકોનું. આપણા મહેતાજી ને માણસો બધું હાંક્યા કરે, આપણે કોઈ દી જોવાય નહીં જવાનું. કે માણસો બહુ સારા મળી ગયા છે, એનું પોતાનું ઘરનું મારીને બધા મથે કે શું યારી સમજણ તો જોવો તમે. ખરેખર એ પછી કે એક દી કે રાતે હું હૂતો, કે મને ખાલી ઊંઘ ન આવે. કે પછી મને કે ઘડીક તો હું વિચારમાં પડી ગયો, ખાલી ઊંઘ આવતી નથી, હવે શું કરું? હું કે પછી કે મેં તો ઉપાય ગોતી કહેજો, કે ઊંઘી જવાનો. એટલે હવે નહીં, હું ગોતી કરે, ખરેખર ગોતી કર્યો ને, કે પટ ઊંઘ આવી ગયો, પણ બતાવ્યું તો ખરો. બસ પછી કે હું રાતે આમના મૂંઘમાં ઊંઘમાં નીકળી પડ્યો. કે ક્યાં નીકળી પડ્યો? બસ સુરત ગયો ને, મુંબઈ ગયો ને, ભાવનગરી ગયો ને, હોય ને આ બોટાદ ગયો ને. પછી કેટલી ફેક્ટરીઓ ને કેટલાય કારખાના ને કેટલી ઓફિસો ને કેટલાય ધંધા ખોલીને ગયા. કે રાતે હા રે, કે કેટલાય કારીગર ને કેટલાય મેનેજરો ને કેટલાય સેલ્સમેન ને કેટલાય ટેલિફોન વાળા ને કેટલાય લાઇટ બિલ વાળા ને કાંઈક કાંઈક. પછી કે હારી મંદી પડી ને ધંધામાં ડખો થયો, હોય ને. પછી બધા કારીગર ને મેનેજર બાંધ્યા, પગાર વધારો ને ઘટાડો ને, માલનો ડાટો થઈ ગયો ને, કાંઈ વેસાય નહીં, હોય નહીં. અરે પછી એવો કંટાળ્યો, એવો કંટાળ્યો ને થાકીને હોઈ ગયો, કે એવી ઊંઘ આવી ગઈ, હોય નહીં. આ બધા એમ જ હોય કે થાકી થાકીને થાકીને હોઈ જાય ગોટો વળીને. આ દુનિયામાં બધા થાકીને જ હોઈ જાય કે કોઈ શાંતિથી આવતી નથી. આવું છે આ જગતમાં, થાકીને હોઈ જાય, હવે ન કાંઈ થાય, નો હાલે, નો મેળ ખાય, તો કે છે હોઈ જાવ, લાંબા બગા ખાઈ ને પોઢે. ત્રિવેણી જોઉં સુંદર છેલ, શ્રીજી મહારાજનું સ્વરૂપ છેલ વર્ણેવું છે. મહારાજ તો કાયમને માટે આનંદમાં રહેતા હસતા રહેતા. ઘણા માણસ જગતમાં એવા હોય છે કે તમે એની પાસે જાઓ ને તો તમારી ઉદાસીનતા ઉડી જાય. શ્રીજી મહારાજ પાસે સંતો આવે ગામડા ફરીને, મહારાજ એવા રમૂજ કરે, એવા બોલાવે, બાથમાં લઈને ભેટે, પાછા કે સંતો ગામડે ફરીને આવ્યા છે, કોઈ છે હાજર? તો કે હા, લાવો 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 ગોળનું પાણી બનાવો. હો, સંતોને ગોળનું પાણી પાતા મહારાજ ગામડા ફરીને આવે. એ કઈ કઈક તો મહારાજ એવા મોજમાં આવી જાય, તેમ સંતો હાલ્યા આવતા હોય ને તો માંડે દંડવટ કરવા. બસ સંતો એવા દોડે દોડીને મહારાજને બસમાં પકડી લ્યા. મહારાજ તમે અમને દંડવટ કરે, તમારી જેવા સંતો ક્યાંથી? કે પછી મહારાજને પકડીને બિહારવા પડે, એવા મોજમાં આવી જાય. ત્યારે સંતોને કેટલો આનંદ આવતો છે, કેટલા રાજી થતા છે. અને પછી તો એ સંતોને મહારાજ એમ કે તમારે ફલાણે ગામ ફરવા જવાનું છે, કેવા રાજી થઈને જાય. શ્રીજી મહારાજની વ્યવહારિકતા એમની બધી તમે જોવો ને તો આપણને એમ થઈ જાય કે આપણે થો જન્મ શીખી તો એનું આવડે. પાણીભાઈ પાછા મહારાજ શું કે, આ સંતો ગામડે ફરીને આવ્યા છે તડકામાં, તો ચંદન ઉતરાવો. કે તો મહારાજ ચંદન શું કરશો? તો કે તમે ઉતરાવત કરાય વાટ કયો ચંદન ઉતરાવ ઘાટું. પછી સંતોને બોલાવે, સંતો આવ્યો કે અમારો પગે સોકડો. હવે સંતો રાજી કેવા થઈ જાય. પછી મહારાજ ખુરશી માથે બે આમ પગ રાખે. પછી સંતોને એક તો તિલ ચીન જોવાની મજા આવે, સોળ ચીન જોવે, પછી આમ સોપડે, આમ લપા કરે પગે. પછી મહારાજ શું કે, સ્વામી માથું રાખો રહ્યો, અને અમારા તી હક માથે ભીસા નમળે. અને મહારાજ પછી ચંદન વાળા પગ માથે મૂકે, સાધુ પકડી રાખો. મહારાજ કે બસ હવે મૂકો આ બીજા સ્વામીને. એમ મહારાજ માથે પગ મૂકતા ચંદન વાળા, તો આમ આ સુંદર શેલ મહાસુખ આપતા. અને એવી ખુમારી પછી ભક્તિની ચડતી કે ગામડે ગામડે સત્સંગમાં જ્યાં હોય ને આનંદનો પાર નહીં. હો, શ્રીજી મહારાજ પાસે કોઈ આવે તો રાજી રાજી થઈ જાય, આનંદ આનંદ થઈ જાય. ઘણા આ જગતમાં એવા માણસો હોય, અત્યારે હો તમે એની પાસે જાઓ ને તો આનંદ થઈ જાય. તમે તમારું બધું દુઃખ ભૂલી જાઓ, મોજમાં આવી જાઓ. અને ઘણા એવા હોય તમે એની પાસે જાઓ એટલે ઉદ્વેગ જ થાય, ઉદ્વેગ કરી મૂકે આપણને, ઘડીક બે આવીને એની પાસે કંટાળી જાય આપણે હોય બે. કારણ કે એવા દખિયા હોય, એવા કંટાળેલા હોય ને આપણને કંટાળો ચડાવી જાય. ભગવાન શ્રીહરિ મહા આનંદી હતા. આવો ને ઓરા અમ ભણી, આમ અમારી પાસે ઓરા આવો મહારાજ ને. આ પદમાં એક મને નવીનતા લાગી, પ્રેમાનંદ સ્વામી વારે વારે ઓરા બહુ બોલાવે છે. ઓરા આવો, ઓરા આવો, ઓરા શબ્દનો પ્રયોગ બહુ છે. એની કરો ઓરા આવો, મને લાગે આમ આઘા બેઠા છે બેક સભામાં ગાતી વખતે, કે ઘડીક થાય ને એની કરો ઓરા આવો. કેટલું હેત હશે કહો, આમ છેટું રહેવું ગમતું નથી. એની કરો ઓરા આવો, આવો ને ઓરા આમ ભણી રે લોલ. આગળ વાલા તારી, હવે નાભી આવ્યા. વાલા તારી નાભી નવ તામ રૂપ કુંડી અતિ ગો છે રે. તારી નાભી નવતમ રૂપ. શ્રીજી મહારાજ ની નાભી ને સંતો ઊંડી અને ગોળ બે ઉપમા આપે છે. ભગવાનની નાભી ઊંડી હતી, ગોળા એ બહુ સરસ હતી. ક્યારેક સંતો એમ કહેતા કે ભગવાનની નાભી કેવી, તો કે પાણીમાં આવર્ત પડે એવી. પાણીમાં ભમરી પડે ને, ભમરી પડે તી તમે જોઈ કોઈ જોઈ પાણી ભમરી બહુ ઊંડી હોય મસ્ત. પણ એ તો માની લ્યો કે ભમરી પડે આપણે જોયું હોય. પણ પીઠવડી મંદિરમાં એક પ્રસાદીનો ખાણીઓ છે, ભક્તો કોઈ દર્શન કર્યા હોય પીઠવડી ના હોય ને ખબર હોય. એ ખાણિયાના દર્શન કર્યા ને તે દિવસથી જ્યારે ભગવાનની નાભીનું વર્ણન આવે ને તે ખાણીઓ સાંભળે, અને એ ખાણિયાના જ્યારે દર્શન કરી ત્યારે ભગવાનની નાભી સાંભળે. કઈ એવો ગોળ છે, અને આમ દર્શન કરીને ત્યાં માલિકે રાહત ફેરવી ને આમ મજા આવે પગે લાગે. આપણને એમ થાય કે મહારાજની નાભી આવી હોય છે આમ. હવે એ તો એને જેને લાભ મળ્યો હોય એ પગે લાગ્યા છે. પાલા તારી નાભી નવતમ રૂપ. નવતમ એટલે બહુ નવીન, અતિશય અદભુત અને સુંદર મજાની ઊંડી ને ગોળ. ભગવાનના ભક્ત ધ્યાન ધરે આ તો અલૌકિક ચીજ છે. એક વાત સ્મૃતિમાં આવી તમને કહું કે ભગવાનની મૂર્તિ અને ભગવાનનું જે સુખ ને ભગવાનનું રૂપ એ કોઈ દિવસ જૂનું નથી થતું. અને આ જગતમાં જે કાંઈ રૂપ સ્પર્શ કે સુખ કે સંપત્તિ છે ને એ જૂની થઈ જાય છે, એમાં પછી નવીનતા નથી રહેતી. જ્યારે ભગવાનના સ્વરૂપમાં હરપલ નવીનતા હોય છે. કોઈના મનમાં એમ થાય કે સંતો અને ભક્તો અખંડ ભગવાનનું ચિંતન કર્યા કરે, મૂર્તિનું વર્ણન કર્યા કરે, પછી એમાં એને આમ કંટાળો નહીં આવતો હોય. અક્ષરધામના મુક્તો કેટલા વર્ષેથી ભગવાનની હામું જોઈ રહ્યા છે, એને કંટાળો નહીં આવતો, નથી આવતો, ક્યારેય કંટાળો નથી આવતો. કેમ? તો કે એ જ ભગવાનની અલૌકિકતા છે. જ્યારે સંસારની કોઈ એવી ચીજ નથી કે એમાં તમને કંટાળો ન આવ્યો હોય. માણસને કંટાળો આવે, ગમે એટલી સુખ સંપત્તિની જાહો જલાલી હોય તો ક્યારેક એમ થઈ જાય આનાથી હું મેં શું કર્યું, અંતે તો આ બધું હું માલકોથી ઉદાસ થઈ જાય. ગમે એટલા રૂપિયા હોય તો ઉદાસીનતા રહે કે અંતે તો આ મને શું કામમાં આવશે મારી જિંદગીમાં. માટે સંસારિક પદાર્થોમાંથી કે ગમે એટલી સુખ સંપત્તિ હોય એમાંથી માણસને નિતાંત નિશ્વાસ નથી મળતો. અને સંસારની બધી વસ્તુ જૂની થઈ જાય છે. તમને ખ્યાલ હશે કે પહેલી વહેલી ઘડિયાળ લીધી છે બાપુજી, લઈ દીધી હોય પોતે લીધી હોય, અને પહેલી વહેલી કાંડે બાંધે ત્યાં જોયા બહુ કરે, અને આમ ઘડિયાળ વાળો હાથ એટલે એમ એને એમ કઈક લાગે એમ કે વાહ, આમ બધું આમ આમ વજન વજન લાગે એમ, મનમાં મનમાં ભાર લાગે પોતાની ઘડિયાળનો. એટલે આમ વજન નહીં હોય, 500 ગ્રામ એમ નથી કેતો હું, આમ વજન લાગે કે મારે આ છે ઘડિયાળ એમ. એને આમ આખો એની રોનક ફરી જાય ઘડિયાળ કે એવું કંઈક આથી કાંડે કંઈક બાંધીને નીકળે ને, એટલે એની હાલ મોઢું બોઢું ચિત્ત બીત બધું આમ એને ઓલે આમ ફરી જાય. પણ એ એને નવીનતા અને આનંદ અને એ ઘડિયાળ બાંધ્યાનો જે ઉમંગ ને ઉત્સાહ એ એનો થોડા દી રહે, પછી ઘડિયાળ એમના કાંડે હોય એનું કાંઈ નહીં, એ બેસાડી દે એવું રાગે અરે વાહ એમ, પછી હાવ નોર્મલ થઈ જાય ઈઝી. તો કે છે ભગવાનના સ્વરૂપમાં એવું થતું છે કે મૂર્તિ ભગવાનની આમ જોવે એટલે ઓહો થઈ જાય ને પછી હાવ ઈઝી થઈ જાય એનું કાંઈ નહીં? તો કે ના, એવું નથી થતું. કાં તો કે પ્રતિપલ ઉમંગ આનંદ અને નવીનતા ભગવાનની મૂર્તિમાંથી વહ્યા જ કરે છે. યુગો વયા જાય તોય પણ એ ભગવાનની નાભી મહાઅલૌકિક અને આનંદદાયક રહે. ભગવાનનું એક એક અંગ અને સ્વરૂપ પ્રતિપલ નવીન 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 જ લાગે. એ જ નવતમપણું છે. વાલા તારી નાભી નવતમ, હંમેશા ને માટે ઉત્તમ ઉત્તમ નવું નવું, એમાં એમાંથી સુખ આવ્યા જ કરે છે. પાછું કહ્યું, કટિલંક જોઈને જાદવરાય. કટિલંક એટલે કેડ, ભગવાનની કેડ જોઈને મન રંગ છોડ. કઈ સંતો એમ કે છે કે તમારી તમારી કેડ જોઈ અને કેસરી સિંહ લજ્જા પામે. કેસરી સિંહ, કારણ કે કેસરી સિંહની કેડ હોય પાતળી, અને શ્રીજી મહારાજની કેડ જ્યારે જોવે ત્યારે કેસરી સિંહ પણ લજ્જા પામી જાય કે માળક આપણે આટલી બધી કેડ સુંદર નથી એમ. કટિલંગ જોઈને જાદવરાય, હે જાદવરાય અમારું મન છે ને રંગચોળ થઈ જાય. રંગચોળ એટલે એટલું બધું આપની મૂર્તિમાં આનંદિત થઈ જાય છે, લાલાયમાન થઈ જાય છે, એટલું બધું સુખ આવી જાય છે. કેડ સુધી આવ્યા, હવે આગળ લઈ જાય સમ.
વાલા તારી જંઘા જુગલની શોભા કે મનમાં જોઈ
જમણી કોરે તો કાંઠા ઉપર અને ડાબી કોરે સહેજ દૂર. સંતો ધ્યાન કરતા તલ, અને ઉદર માં ભગવાન ને સુંદર બીજા ત્રણ તિલ હતા, બે બે નળા ઉપર અને એક વચ્ચે, એની ઉપર પાછો એક તિલ હતો. ભગવાનની જમણી કુખમાં પાછા બે તિલ હતા, એક નાનો અને એક મોટો. ભગવાન શ્રી હરિની મૂર્તિમાં આવા સુંદર મજાના તિલ છે. ભગવાનનો ભક્ત ધ્યાન કરે, ભગવાનના ડાબા પડખામાં બગલથી નીચે ત્રણ તિલ હતા, વાહાની કોરે ચાર અને બીજા પડખામાં ચાર ની લાઈન. ભગવાનના ભક્ત આવા જો તિલચિહ્નોનું ધ્યાન કરે તો ખરેખર એ મનમાંની પ્રાપ્તિ પામે. ભગવાન શ્રીહરિ છાતીમાં શ્રી વત્સનું ચિહ્ન હતું, બે સ્તન ઉપર બે છાપના ચિહ્ન હતા, અર્ધચંદ્રને આકારે એક ચિહ્ન રાતું હતું. આવી રીતે ભગવાનની મૂર્તિમાં અનેક તિલચિહ્નો જે ભક્તોને ધ્યાન કરવાથી મહાપ્રાપ્તિ આપનારા છે. સ્વામી આયા એ ઝીણા તિલચિહ્નોનું વર્ણન નથી લીધું, બહુધા ભગવાનના અંગોનું વર્ણન કર્યું છે. વાલા તારી જંઘા, જંઘા એટલે સાથળ પ્રદેશનો બાહ્ય ભાગ. આ બાજુ અંદરના પ્રદેશને સાથળ કહેવામાં આવે છે. આમ તો જંઘા કો એટલે સાથળ, પણ થોડો થોડો આમ ફેર રહે ખરો, છે. ઉરુ કહે છે એને પણ સાથળ કહેવામાં આવે છે. ઉર એટલે છાતી, ઉરુ એટલે પાછું સાથળ અર્થ થાય. વાલા તારી જંઘા જુગલની શોભા, તમારા બે જે જાંઘ છે, જંઘા છે, એ મનમાં હું જોઈ રહું, મનમાં અને મનમાં જોઈ રહું. પછી કોઈને કહું નહીં. હો વાલા ને તે નિરખું પીંડ ને પાણી કે કોઈને નહીં કહું, કોઈને કહેવું નથી. આવો મોટો આનંદ હવે આપણે બહાર પડવા દેવો ને નહીં. આપણે કોકને કહીએ તો વળી આપણને જે સુખ આવે છે વીવું જાય, તો માન મોલો મોટો લાભ મળ્યો છે. ને આપણે વાયડિયામાં બીજા ને ત્રીજા ને જેને તેને કે કરી તો એ આનંદ પાછો આપણો છરવી જાય, તો એટલે કોઈને કહેવું જ નથી. મનમાં 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 જોયા કરું, મનમાં મનમાં નિરખ્યા કરું. આવી રીતે જંઘાનું વર્ણન કર્યું. પછી ગોઠણ ભગવાનના અદભુત છે. પછી પિંડી અને પાણી, પિંડી ને પાણી ભગવાનના જોઈ અને સ્વામી કહે છે હું કોઈને કહું નહીં, મનમાં ધ્યાન કર્યા કરું બસ. પાણી સુધી સ્વામીએ મૂર્તિનું વર્ણન કર્યું. હવે ચરણ કમળનું ધ્યાન કરાવે.
વાલા તારા ચરણ કમળનું ધ્યાન ધરું અતિ હે તમારે.
તારા ચરણ કમળનું ધ્યાન, કમળ જેવા સુંદર મજાના આપના ચરણાર વિંદનું ધ્યાન. ધ્યાન એને કહેવાય કે તેલ ધારાવત ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે. ધ્યાન ધરું એટલે તેલ ધારાવત તમારા ચરણ કમળમાં મારું મન ચોટાડું. અતિ હેતમાં, અતિ હેતમાં, હેતમાં હેત હોય તો જ એ ધ્યાન થાય એટલે વૃત્તિ રહે, અવર કોઈ ઉપાયથી ન રહે. બળજોરી એ મનને રાખશું તો થોડી વાર રહે, પછી રહેશે નહીં. અને હેત હશે ને તો મનને નહીં રાખવું હોય તો એની મેળે મેળે રહે. હેત વસ્તુ આટલી મહાન છે અને એટલે વારંવાર કહ્યા કરીએ છીએ કે ભગવાનની મૂર્તિમાં હેત કરો, ભગવાનની મૂર્તિમાં હેત કરો. અને હેત એક એક અંગનો મહિમા વિચારીને કરીએ, ભગવાનના ચરણનો મહિમા વિચારીએ. કહો ભગવાનના ચરણનું ધ્યાન આપણને ક્યાંથી? જેને હંમેશાને માટે લક્ષ્મીજી પોતાના ખોળામાં રહી અને પોચા હાથે ભગવાનના ચરણ ચાપે, જે ચરણને એક વાર મસ્તકે ધાર્યો હોય તો અનંત જન્મના પાપ બળી જાય. જે ચરણ બલિરાજાને મસ્તકે મૂકવામાં આવ્યો તો બલિરાજાના જન્મો જન્મના બંધન તૂટી ગયા, એવો અદભુત ચરણ. અરે જે ચરણ માત્ર એક વાર ગંગામાં બોળ્યો તો એ ગંગામાં સ્નાન કરે એની 10 પેઢીના પાપ બળે, એટલો અદભુતીય ચરણ. હવે એ ચરણનું ધ્યાન ક્યાંથી? કહો ખાલી એક અંગૂઠો મલગરો બોલ્યો ત્યાં ગંગા એટલી પાવન થઈ ગઈ. હા, જેને હંમેશા રાધા રમા કાયમ સેવા કરે છે, જે ચરણને કાયમ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી પોતાની છાતીએ લેતા, એ ચરણનું ધ્યાન આપણે ક્યાંથી? એમ ચરણ કમળનું ધ્યાન બહુ મહાત્મય વિચારીએ તો હેત થાય ને હેતથી એની મેળે થયા કરે. ધરુવતી હેતમાં પ્રેમાનંદ સ્વામીને એક જ તાન છે, ભગવાનનું ધ્યાન કરવાનું. આમાંથી આપણને એ ધ્યાન કરવાનું તાન સડે કેવું હારું? આપણા મનમાં એમ થઈ જાય પ્રેમાનંદ સ્વામીને નકરું ભગવાનનું ધ્યાન કરવાનું તાન હતું ને આપણે હું બીજો તાન લઈને મીડ્યા છીએ આ દુખાય. પ્રેમાનંદ સ્વામી જેવું આપણને ભગવાનનું ધ્યાન કર્યા કરવાનું તાન સડે, બસ ચરણ કમળનું ધ્યાન, નાભી કમળનું ધ્યાન, મુખ કમળનું ધ્યાન, બસ નકરું ધ્યાન જ હરે ફરીને મન અમારો ન્યા. પ્રેમાનંદ સ્વામી કહેતા મહારાજ તમારે કપાળે ત્રણ આમ રેખા છે ને બે ઊભી રેખા છે ને એ તો અમારું મન પકડવાની જાળી છે. ઝાળ આ જગતમાં પક્ષી પકડે ને સસલા પકડે ને ઝાળ ગોઠવે ને એમ તમારા કપાળમાં જે રેખાઉં છે એ તો ઝાળું છે. કે ઝાળું શેનું ઝાળું? તો અમારા મનરૂપી પક્ષીને એમાં ફસાઈ જવાય છે. નકર આપણું મનરૂપી પક્ષી તો ઉડ્યા જ કરે, અહીંથી પણે ઉડીને પણે પણે ઉડીને બે પણે પણે બે, હા ઘડીક પીપળે બે ને ઘડીક ખીજડે બે ઘડીક આંબે બેહીને પશું કર ને આ કેરીઓનો હવાજ લે. પણ તમારા કપાળમાં જે સુંદર મજાની અદભુત ઝાડ છે એ ઝાડ અમારા મનરૂપી પક્ષીને પકડવાની છે. અમારું મનરૂપી પક્ષી એ ઝાડમાં ફસાઈ જાય છે. અને ખરેખર આ ભગવાનની મૂર્તિના જે તિલચિહ્નો છે ને એ તો આપણા મનને ફસાવી દેવાની ઝાડ જ છે. હા એમાં ફસાવી દેવી ને તો ફસાઈ જાય, નીકળી ન શકે. પણ આપણે એમ કે ભલે આમાં ફસાવી દેવું પાછું વ્યવહારનું કામ કેમ થાય? પાછું ઘરમાં ધ્યાન નહીં રહે, બાપુજી ખીજાય છે, એ ખીજાય છે, એ થઈ જાય, તે થઈ જાય, આમ થઈ જાય, વળી પાછું બધું બહુ ભજનમાં પડી જાય તો બધો વ્યવહાર ખોરવાઈ જાય, અને વ્યવહાર ખોરવાઈ જાય ને બધું વ્યવહાર બગડી જાય એ ખોટું કહેવાય. કલ્યાણ બગડી જાય કાંઈ વાંધો નહીં, તો પછી થાય મળવું. કારણ કે ગુણાત્યાન સ્વામી કીધું છે કરોડ કલ્યાણ બગાડીને એક વ્યવહાર સુધારવો. મોટા સંતોનો વાક્ય ખોટું ન થવું જોઈએ. હે માણા બીવો ઘણી વખત બહુ વૃત્તિ જોડાઈ જાય ને તો પછી ફડફડ થવા માંડે, મારે હાલ વ્યવહાર માંથી નહીં થાય ને બધો ગોઠાળો થાય શું થાય. એટલે પછી તો એને એવી દાય ચડે ને કે આ બગડી ગયું ને આ બગડી ગયું, મેલો બધું ભજન ભજન હમણાં બધું હમણાં વેતના વધે બે વાંસાના પછી વાંચ્યું, માળા બાળા પૂજા ઉલાળીઓ કરીને તમારે છોટી પડે હરખો ધંધો વ્યવહાર બધું રેડી થઈ જવું પડે. હા અને ભાઈ વ્યવહાર ધંધો બરાબર હોય તો ભજન થાય, સમજાય તમને? તે બરાબર કરે છેલ્લા શ્વાસ સુધી ભજન તો કે એ બરાબર હોય જ થાય, પણ બરાબર કરવામાં નવરો થાય તો એ થાય કે ભજન પેલા થાય? બસ બરાબર જ કર્યા કરે. હા એમ એમ કે આ તબલા અને વાયોલિન ને પેટીન બધું સૂરમાં હોય ને તો સારું લાગે, પણ હવેથી હાજ સુધી સૂરમાં જ કર્યા કર્યું તો તમારું મગજ જાય કે નહીં? એ સૂરમાં હોય સારું વાગે, પણ સૂરમાં ક્યાં સુધી કિરકિર કરવાનું? સૂર સૂરમાં જ કર્યા રાખવું ને છેલ્લા શ્વાસ સુધી, એમ પછી છેલ્લા શ્વાસ સુધી વ્યવહાર જ હમણમો કર્યા કરવો ને, કે વ્યવહાર સારો જ ભજન થાય, વ્યવહાર સારો જ ભજન થાય. ઘણા એકાદશી દિવસે જરાક પેટમાં મળે ને એટલે તરત વિચારે કે ભાઈ થોડું ખાઈ લીધું હોય ને પછી ભજન સારું થાય. આ વળી કહટામણ થયા બેહી જાય, થોડું ખાવાનું બદલે ગળા સુધી ખાઈ નાખે, પછી મોઢું પાછું વળે નહીં, અને જરાક ઓળી હેતાળા હોય તો આગ્રહ કરી લ્યો ને પછી ભૂખ્યા થાવ હાંજર લાય લેતા, એ ખાય ને ગળા સુધી ખાય પછી આળા ચડે પછી બગા ખાય પછી હું મન મન શું કે ખબર ને, જરીક ઘડા કાઢે પડખે થઈ લો ને તો આંખનું ઝેર મરી જાય ને પછી ભજન સારું થાય. એ ઘડી કાઢે પડખે થવાને બદલે બે કલાક થઈ જાય આડે પડખે. હા પછી કે હવે તો કે નાવા જવું પડશે, કે પછી નાવા જાય એ આન થઈ જાય. એમ વ્યવહાર હમો નમો કરવામાં ઘણા કે છે કે હોળી કરતા હવાર પડે તાર હોવું ક્યારે, હે એમ આપણે નકરું વ્યવહાર ને ઘર ને સોફા સેટ ને પંખા ને એસી ને કપડા ને વ્યવહાર ને એમાં જ મીંડ મીંડ કરી કે ઓલો છોકરો પરણ્યા પછી ભજન કરીશું ને, આ છોકરીને હારે મોકલીને ભજન કરીશું ને, એને બે ને પરણાવીને હારે મોકલો ને એકને લાવો હારે, ત્યાં ડોહાડોહી માંદા થાય. તો કે હવે બાપા જાય પછી ભજન થાય, બાપા જાય ત્યાં ડોશીમાં દવાખાને જવા થાય, એટલે ગઠણા એનો તો પાર જ આવે નહીં, માટે એ તો મૂંડી પડે તો કામ થાય. એ પ્રેમાનંદ સ્વામીની જેમ ધ્યાન ચડી જાય બીજું બધું જે થવું થાય, પણ ધ્યાન ધરવા માંડવું છે. નગર આ સંસારની વિટમણામાંથી કોઈને પાર આવે એવું નથી, કોઈ નીકળે એમ બંધ જ મેલ કરતી. ઓલા સંતો કહે છે ને વાત સાચી છે, કોઠિયા જેવું છે, સમજ્યા? એક બોઠિયું બેહાડ્યું તો 99 ઊભા થઈ ગયા, એમ આપણે એક કામ હરખું કરીને ત્યાં બીજા પડખે 99 ફૂટે, એ મેળ આવે જ નહીં. કહો બહુ સાવધાની રાખીને જીક્યા કરે. ગોપાલ સ્વામી કહેતા કે કોઈ પણ એવી આશા ન રાખશો કે કામમાંથી પરવારી નવરા થશું ત્યાં દાન કરશું, સ્વામી કે એ તો કામ કરતા કરતા જે થયું તે હાસું, અને કે નયન નિવૃત્તિ લઈને ધ્યાન કરવા તૈયાર થાય ને તો ઉલટા ની આળા વધે છે, બધા કામ કાઢ નાખી પછી કે આપણે ભજન કરીશું ત્યાં તક હું ખાઈને હુવાઈ જવાય, પછી પસ્તાવો થયા કરે, ખાલી હુવાઈ જવાનું, ખવાઈ જવાનું, જવાઈ જવાનું, આમાં રહેવાનું, એના કરતા કે બધું કરતા કરતા ધ્યાન ભજન જીકે રાખવું. ઠીક છે, નિવૃત્તિ મળશે ત્યારે બરાબર કરશું, પણ ઓલ્યા તો કે હમણાં નહીં, આટલું પતી જાય પછી એ પતે નહીં, નાના કે ભજન નો વારો આવે જ નહીં, એટલે એમ ન રાખવું, કર્યા જ કરવું. હા, નિવૃત્તિ લેશું ત્યારે ભજન વધારી દેવું, પણ ત્યારે હાવ ભજન બેન રાખીને ઓલ્યામાં પડી જવું તો કઠણાઈ થઈ જાય મોટી. માટે ભગવાનના ભક્તોને ધરું નિત ધ્યાનમાં અતિ હેતમાં, એમ ભગવાનના સ્વરૂપને ધ્યાનમાં ધીરાજ કરવું. આવો વાલા પ્રેમ સખીના નાથ રાખું મારા ચિત્તમાં, આવો કે છે ચિત્તમાં રાખું, ચિત્તમાં. હે, પણ આપણે તો ચિત્તમાં બીજું બધું બહુ રાખ્યું છે, ત્યાં જગ્યા નથી. રામાનંદ સ્વામીએ તો ખાલી કરી નાખ્યું હતું, એ કાંઈ નહીં કે હાવ ખાલી સાફ સુફ વાળી જોડીને સાફ કરી નાખ્યું. આપણે તમારી ઘર કેટલાય શબ્દ ને કેટલાય રૂપ ને કેટલાય રસ ને કેટલાય ગંધ ને પિતાજી ને માતાજી ને બાબલો ને બાબલો ને બા હાળો ને હાળી ધંધા ને ઓફિસ કેટલું ચિત્તમાં રાખ્યું હોય બધું. ઓલા કબાટમાં નહીં તો આ પૂતળા ગોઠવે એમ ગોઠવી રાખ્યું હોય, વાંદરું ઉંદરડું ખીલકોડું બિલાડું બધું શો કેસે જેવું કરી મૂક્યું હોય. ઠાકોરજી કે આમાં એકાદ બે પૂતળા આઘા કરીને કઈ વૈશે જગ્યા કહી તો એ પણ કે એમાંથી એકાદ બે આઘા ન કરાય તાલ બગડી જાય, શો યોજાય. માલિકો જગ્યા હોય ચિત્તમાં તો રાખીએ. પ્રેમાનંદ સ્વામી તો કે છે ખાવ ખાલી કર્યું તમે આવો ને, આવો વાલા પ્રેમ સખીના નાથ રાખું મારા ચિત્તમાં, તમને ચિત્તમાં રાખીશ. આવો પ્રેમાનંદ સ્વામીને ભગવાનમાં પ્રેમ છે. લ્યો ભક્તો, ધરું નિત્ય ધ્યાનમાં, રોજ ધ્યાન ધરો. આપણને તો કંઈક આવી શિબિરમાં જઈએ ને તે ધ્યાન કરવાનું તાન તો છોડી જાય, ઘરે જ આમાંથી કહો ઘણા નિયમ લઈ લે કે આપણે ઘરું અડધો કલાક કલાક તો ધ્યાન કરવું, એ પણ ઘરે જઈને 10 દિન કોઈ 15 દિન મહિને સુસુર્યું થઈ જાય, સરળ સરળ બધી બસ પૂરા ધ્યાન. બધા લાંબુ હાલે જ ક્યાં, કારણ કે ત્યાં ગયા પછી બધા તાન ફરી જાય. જેમ અમુક ભક્તો શિબિરમાં આવે છે એક દી રહેવું નક્કી કરીને આવે, પણ આ આવે તો એવું સુખ આવે, એવું સુખ આવે તો કે જે થવું થાય, હવે આ હાલે છે તે હમણાં જ જવું. એક દિનનું 2 દિનનું નક્કી કરીને આવ્યા ને ઠેઠું દિન જ જતા, અઠવાડિયું અઠવાડિયું રહી જાય બોલો, કારણ કે આઈનું વાતાવરણ લાગી જાય છે, તારા વિચારો ફરી જાય. પણ અહીંથી ગયા પછી તમારે અડધો કલાક રોજ ધ્યાન કરવાનું કર્યું હોય ને એ 2 દિન 3 દિવસ તૂટી જાય તમારે. કેમ? તો કે ત્યાંનું વાતાવરણ લાગી ગયું, આટલું તો વાતાવરણમાં જબરજસ્ત અસર છે. લ્યો એટલી જોરદાર. માટે એવો હજળ ઠરાવ કરજો કે ઘરે ગયા પછી ત્યાંનું વાતાવરણ ન અડે. એ ઘરે રહેતા હોય ઘરે તો આમ શિબિરનું વાતાવરણ જ લાગે, સત્સંગનું ભજનનું વાતાવરણ લાગે. બધાએ ઘરના સભ્યોએ નિયમ લેવા કે હવારમાં જાગીને કીર્તન ગાવા, એ નાનો ટીનિયો ગાય અને પપ્પાએ ગાય એટલે એમ લાગે શિબિરમાં છે. ન ગાતા આવડે તો હવારમાં ધૂન કીર્તન વગાડવા, હવારની ધૂનની કીર્તનની કેસેટ મળે જ છે, ઘરે ટેપમાં ચડાવી દેવી એટલે વાગતું હોય એટલે એમ લાગે કે ભાઈ ઉતાવળીને કાંઠા બેઠા છે, ધ્યાન ભજન થાય છે, આ સંતો જાય આવે, આ પૂજા કરે, આ હરિભક્તો રહ્યા, આ જો ઓલા કીર્તન ગાય, આ ભજન ગાય, જો ભગવાનની મૂર્તિ ઉભી, આ બધા ભક્તો ઉભા, એ હમણાં આરતી થાય, એમ બધું આમ દિવ્ય દિવ્ય રહે ને તો માખણ માંથી મોળો ખેંચાઈ જાય, એમ આપણે આ લોક માંથી નીકળીને ધામ ભેળા થઈ જાય. સહજાનંદ સ્વામી મહારાજ.